એની બીજા પદાર્થને જોવા માટે દીવો લેવો પડે. રત્નથી અન્ય પદાર્થ પણ દેખાય. જ્યારે શુદ્ધ રત્ન, ઉત્કૃષ્ટ રત્ન હોય તો જેમ કે છે હરિભદ્રસુરી આચાર્યને કોઈ શ્રાવકે એવું એક રત્ન આપ્યું હતું કે એ રત્ન એના ઓલા ઉપર મૂકે અને પછી એ રાતના પણ એને દીવો પ્રગટાવવાની જરૂર નહીં, એટલું પ્રકાશિત હોય તો એ સ્વયં પ્રકાશિત, સ્વયં પર્યાપ્ત, એમાં કંઈ દિવેલ પૂરવાની જરૂર નહીં, કોઈ સ્વિચ ઓન ઓફ કરવાની જરૂર નહીં, સેલ નાખવાની જરૂર. સરસ. આવું જે છે આવા રત્નત્રય, તો રત્નત્રયનું નિશ્ચયાત્મક સ્વરૂપ શું? તો કે શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા જ્યારે વાત કરીએ ત્યારે એમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય છે, એક પણે છે, જુદા ક્યાંય પાડી નહીં શકાય અને અવિરોધ રૂપમાં છે. આવું સ્વરૂપ પરમાર્થનું છે. પરમાર્થ એટલે મુક્ત આત્મા, મોક્ષ. આવું શુદ્ધ સ્વરૂપ એટલે જ મુક્ત આત્મા થાય કે જેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. વસ્તુને જેમ છે તેમ યથાર્થપણે લોકાલોકને જાણે એવું એનું શ્રદ્ધાન, એવું એનું જ્ઞાન, અને જેવું જ્ઞાન એવી જ એની વર્તના, એનું આચરણ એની જ્ઞાનથી જુદું ન હોય, એના જાણપણાથી જુદું ન હોય. વસ્તુ અનિત્ય છે તો એની સાથે એનો વ્યવહાર કેવો હોય? કે આ અનિત્ય છે, અસાચવત છે. વસ્તુ પર છે તો સ્વ અને પરના વ્યવહારમાં શું ભેદ પડે? વિવેક કયો આવે કે પર છે તે મારું તો મમત્વ ન હોય. વસ્તુ પર છે આવું જેને સ્પષ્ટ શ્રદ્ધાન છે તો એને પર સાથેનું મમત્વ નશ્વર છે, અનિત્ય છે, મારું નથી, સાથે કંઈ આવવાનું નથી તો મોહનો અભાવ હોય. મોહનો અભાવ હોય, મોહનો અભાવ એટલે કોઈ પણ પ્રકારનો કસાયની કોઈ પણ પ્રકૃતિનો અભાવ. મોહમાં બધાય કસાય અને એની બધી પ્રકૃતિ આવી ગઈ મોહમાં. હવે જેને મોહનો અભાવ છે તો એને રાગ દિવસનો તો અભાવ હોય છે. આવું સરસ નિશ્ચય રત્નત્રય શબ્દ છે એ દ્વારા આત્મા ઓળખાયો છે. એટલે કહ્યું કે રત્નત્રય નિશ્ચયથી શું છે? અમારો તો નિશ્ચય હા, પણ નિશ્ચયથી એટલે એ આત્માને જ પ્રાપ્ત કરવાનો છે. વ્યવહાર રત્નત્રયનો ઉદ્દેશ શું છે? કે ભાઈ પેલા દર્શન પ્રાપ્ત કરો, પછી તારા દર્શન થયેથી, દર્શન પ્રાપ્ત થયા પછી મળેલું જ્ઞાન શુદ્ધ હશે, વિપરીત નહીં હોય, સમ્યક હશે, અસમ્યક નહીં હોય. ક્યારે? કે જો દર્શન હોય તો, નહીં તો જ્ઞાન હોય પણ કેવું હોય? વિપરીત હોય, અશુદ્ધ હોય, અપૂર્ણ હોય, અધૂરું હોય. જેને દર્શન નથી એને જ્ઞાન ઘણું હોય પણ જ્ઞાનમાં સમ્યકપણું ન હોય, અસમ્યક હોય. એટલી બધી શંકાઓથી, એટલા બધા સંદેહથી એવું એનું જ્ઞાન હોય, શુદ્ધ ન હોય. અને ચારિત્ર, દર્શન જ નથી તો ચારિત્ર શેનું છે? જે હોય એ બધું વ્યર્થ હોય. કાલે જે વાત કરી કે તપ ચારિત્ર વિનાનું તપ,
દર્શન આત્માની સ્પષ્ટ અનુભૂતિ,
આત્માની સ્પષ્ટ અનુભૂતિ, બરાબર છે. અને એટલું જ નહીં, અહીંયા દર્શન શબ્દમાં માત્ર આત્મા આવે છે એવું નહીં, તમામ દ્રવ્યો જગતની અંદર છે તે જેમ છે તેમ યથાર્થ રૂપે જાણે છે. જ્ઞાનમાં જાણવી અને દર્શનમાં શ્રદ્ધાન થવું, શ્રદ્ધા, શ્રદ્ધા, નિશંકતા, શ્રદ્ધા પણ. જ્ઞાનમાં ઘણીવાર જાણીએ પણ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ એટલે તત્વથી ન જાણીએ. જ્ઞાનમાં જ્યારે પરમાર્થનું જ્ઞાન છે ત્યારે વસ્તુને તત્વથી જાણવી. દાખલા તરીકે હું કહું કે આ વસ્તુને હું જાણું છું તો એના વ્યવહારિક પાસાથી બધું જાણું છું કે આનું મટીરિયલ શું છે, આઉટસાઇડ શું છે, ઇનસાઇડ શું છે, સર્કિટ શું છે, એનું આ શું છે તે છે. તત્વથી શું થયું કે પર છે? વ્યવહારથી થયું કે બહુ પ્રેશિયસ છો, બહુ મૂલ્યવાન છે, જાળવજો. તત્વથી શું થયું? પર છે. વાત પૂરી થઈ ગઈ? મારી શ્રદ્ધા તત્વથી આપવી જોઈએ કે ગમે તેટલું ઉત્કૃષ્ટ હોય તો મારું નથી. એટલે એના પ્રત્યે મોહ નથી. હવે મને તત્વની શ્રદ્ધા નથી, તત્વથી ઓળખાણ નથી, તો જેમ કિંમત વધારે કે હું છાતી વળગડીશ, એમ વધારે એનો મારા પ્રત્યે મોહ થશે. એમ કોઈ લઈ નહીં જાય એની મને ચિંતા રહેશે, અને લઈ જાય તો ખેદનો કોઈ પાર નથી. અરે ભાઈ, આવા પદાર્થો તો કેટલી વાર પકડાયા અને કેટલી વાર છૂટી ગયા. તું કેમ આ પદાર્થની અંદર જગતના, તો જ્ઞાન નતું, જ્ઞાન હતું, શું નતું? દર્શન અને જ્ઞાન નો ભેદ.
જ્ઞાન તો છે, આપણને મળે છે જ્ઞાન, એટલે દર્શન નથી.
દર્શન એ વાંચવામાંથી પહેલા દર્શન થવું જોઈએ, એટલે તત્વથી જગતનું અને જગતના પદાર્થોનું ઓળખાણ થવું. સ્વાધ્યાયનો હેતુ શું? કે જીવમાં દર્શન સમ્યક આવે. આજે સમ્યક દર્શન નથી. આજે કોઈના પ્રત્યે કોઈ કહે કે આ મારો જીગરજાન દોસ્ત છે, તો બીજો જાણતો હોય કે હરામીના પણા રેડો છે. આ જેદી તેદી આને મરવાનો વારો થયો છે, ઓળખતો નથી. કેવી રીતે ઓળખે? એનું સાચું સ્વરૂપ શું છે એને ખબર, એટલે એના પ્રત્યે એને મોહ છે. જો એને સાચું સ્વરૂપ ખબર પડે તો મોહ તૂટી જાય, અને એને કારણે ભવિષ્યમાં જે એને ઘાત આઘાત આવવાનો છે એનું કારણ કે જાણ્યું નહોતું. જો જાણ્યું હોત તો આઘાત ન થાય, કે ભાઈ આને હિસાબે આ જ થાય. તો જાણપણું એક વાત છે અને દર્શન બીજી વાત છે. દર્શનમાં વસ્તુનો જે સ્વભાવ છે, વસ્તુનું જે તાત્વિક સ્વરૂપ છે એનું ઓળખાણ, એની માહિતી, એનું જાણપણું. એમાં કંઈ સંભ્રમ નહીં, એમાં કંઈ સંશય નહીં, એમાં કંઈ શંકા નહીં. જગત છે એ પર છે કે નહીં, તો પછી એને જેને દર્શન સ્પષ્ટ છે એને મારા આત્મા સિવાય હું પરતણો નહીં, પરન મારા જ્ઞાન કેવળ એક હું, એ જે ગાથા આવે આ દર્શન છે. આમાં જાણપણાનું નથી, જાણપણ તો આખું દુનિયાને જાણે છે. માનો કે એ તો પ્રોફેસર હોય, ખગોળશાસ્ત્રી હોય, આખા નક્ષત્ર ગ્રહ તારા બધું જાણે છે, છતાંય એને એ જ બોલવું પડે કે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન કઈ અન્ય તે પરમાણુ માત્ર જરીય નથી મારું, અને એ મારું નથી, આ એનું દર્શન છે. જ્ઞાન શું છે? કે હું બધાને જાણું છું. પણ બધાને જાણવાથી સ્વરૂપથી શું શ્રદ્ધા છે? દર્શન છે એ તાત્વિક અભિધા છે, અવસ્થા એનું સમય. તો હવે દર્શન અને જ્ઞાન વચ્ચે ખ્યાલ આવ્યો. હું જાણું છું તો ઘણું રોજ વાંચું, ઘણું જાણું છું. છાપાથી એ જ્ઞાન મળે, વાંચવાથી એ મળે, સંપર્કથી પણ મળે, કોઈ પણ માધ્યમ, સંચાર માધ્યમ, પણ એનાથી દર્શન ન મળે. દર્શન કેનાથી મળે? આ જ્ઞાની છે જે સમ્યક જ્ઞાની, ગુરુ સદગુરુ, એનું પહેલું લક્ષણ શું? આત્મજ્ઞાન. જેને પોતાને આત્માનું જ્ઞાન છે, સ્વરૂપનું જ્ઞાન છે, એનાથી દર્શન મળશે. એ કહે છે કે ભાઈ એ પદાર્થ એ તું નથી અથવા તારો નથી. જગતની અંદર ક્યાં એને ભ્રાંતિ ક્યાં છે, અથવા તો એની ભૂલ ક્યાં છે? સરસ વાક્ય કૃપાળુ દેવનું. જીવ પોતાને, એની ભૂલ કેટલી, એનો દોષ કેટલો, કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માન. પોતે પોતાને ભૂલી જવું, આ પણ દર્શનનો અભાવ. હવે મેં જાણપણું તો ઘણું છો,
મોટો દર્શનનો અભાવ.
હા, પણ જાણપણું કેટલું? સૌથી વધારે માણસ પોતે પોતાને જાણતો હોય ને, તો અહમની અંદર પોતે પોતાને જાણતો હોય, વધારે પડતો જાણતો હોય. અહમમાં શું થાય કે હજી કોઈ મને ઓળખતું, હજી કોઈને મારી શક્તિનો ખ્યાલ
નથી.
મોટું મિથ્યાત્વ, આ મિથ્યાત્વની જનની અહમ ભાવ. હવે એને એમ જ થયા કરે, હવે એ પોતે પોતાને કેટલું અહમભાવમાં પોતે પોતાને કેટલો ઓળખે કે મારું હજી આ પાછું કોઈને ખબર નથી. હજી હું જો આમ સાંજ છું ત્યાં સુધી વાંધો નથી, પણ મારો જો ક્રોધ હોય તો કોઈને ખબર નથી. કારણ કે એને જ્ઞાન ઘણું છે, પણ એ જ્ઞાન એને પોતાનું જ્ઞાન જ નથી કે તું અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત ધૈર્ય, અનંત ચારિત્ર સુખનો સ્વામી છો, તું આનો સ્વામી નથી. તું બધા અવગુણોની વાત કર્યા કરસ, કારણ કે તું જે પોતાને માને છે તે તું નથી. દર્શન, આ દર્શન હજી આપણને જ્યાં સુધી આની સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી હજી આપણા મનની અંદર પણ ભ્રાંતિ જે કે હું ઘણું જાણું છું, ઘણું જાણું, અને આ આ જાણે છે, એ બધા જાણે છે. સમ્યક જ્ઞાની ને સમ્યક દર્શની હોય. હવે દર્શન વિના જ્ઞાન સાચું ન હોય. દર્શન વિના, આ બીજું સૂત્ર, જેનું દર્શન સાચું એની પાસે આવેલું જેટલું જ્ઞાન હોય ને બધું તરત જ રૂપાંતર થઈ જાય, તરત જ સમજી જાય, હે ઉપાદેયની અંદર એનો વિવેક થઈ જાય. એટલે કૃપાળુદેવે કહ્યું કે જે જ્ઞાન અનંતકાળથી ભવ હેતુરૂપ થતું હતું, બધું જ્ઞાન ભવ હેતુરૂપ, કેમ કે રાગ થાય, મમત્વ થાય, એની સાથે મોહ થાય, આ ભવ હેતુરૂપ, એ જ જ્ઞાન સમય માત્રમાં જાત્યાંતર કરીને ભવ નિવૃત્તિરૂપ કર્યું, તે સમ્યક દર્શન, તને નમસ્કાર. જાણપણું એ નહીં રહ્યું, પણ જે જાણપણું વિપર્ય હતું એ સમ્યક થયું. અને ત્યાર પછી જે જાણશે, સમ્યક પછી પણ જે જ્ઞાન તો અનંત છે એ જાણશે, એ બધું કેવું હશે, સમ્યક હશે. તો સમ્યક જ્ઞાનનો આધાર શું? સમ્યક દર્શન. સમ્યક જ્ઞાનનો આધાર સમ્યક દર્શન છે. દર્શનથી જ્ઞાન સમ્યક થાય છે. અસમ્યક જ્ઞાન તો ઘણું છે આપણી પાસે. તો આજે આપણે જે બધું જાણીએ છીએ એ અસમ્યક છે, કે હું જ પોતે પોતાના શરીરરૂપ હું છું, નામરૂપ વ્યક્તિત્વ હું છું, પોતાનું બાહ્ય વ્યક્તિત્વના જેટલા જેટલા પાસાથી પોતે ગણે, રૂપાળો ગણે, ખેલકૂદનો માસ્ટર ગણે, બિઝનેસનો માસ્ટર ગણે, એ હું છું, આ બધું જ એનું અસમ્યકપણું છે. જાણપણું કરું પણ અસમ્યકપણું છે, એટલે મિથ્યાત્વ કહેવાય. દર્શન અને જ્ઞાન વિના યથાર્થ ચારિત્ર હોઈ શકે જ નહીં, આ નિશ્ચય નહીં ની વાત ચાલે છો. કેમ કે પાછું બીજું વળી એ પકડાઈ જાય ને ઓલું નથી, એમ એને કોઈ વિરોધાભાસ નથી, પણ સમજવા માટે એક સાથે બધી વાત ન થઈ શકે. બાકી તો કહ્યું છે કે દર્શન પામવા માટે પણ એ તપ નહીં, વૈરાગ્યાદી સફળ તો જો સહ આત્મજ્ઞાન, આત્મજ્ઞાન દર્શન છે તો જ બધા વૈરાગ્ય તમારા સફળ છે, નહીં તો નથી. પણ તેમ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન, એ જ તારે સમ્યક દર્શન પામવું હશે, આત્મજ્ઞાન પામવું હશે, આત્મ અનુભૂતિ પામવી હશે. તો એનું કારણ શું છે? તો વૈરાગ્ય સિવાય આત્મદર્શન થઈ શકે નહીં, ભોગથી આત્મદર્શન ન થાય, સંસારના પદાર્થ સાથેના મમત્વથી આત્મદર્શન ન થાય. સાધન પણ એ જ, સાધ્ય પણ એ જ. એ સાધન પલટાઈ ગયું. અત્યાર સુધીના વ્રત જપ તપ જે બધા અહંકારને પુષ્ટ કરવા માટે થતા હતા, તે જ સમ્યક દર્શન થતા આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ બની ગયા. એ જ એને ચારિત્રએ, એટલે ચારિત્રની પર્યાય પલટાઈ ગઈ. ચારિત્ર હતું પણ અશુદ્ધ હતું. આત્મજ્ઞાન વિના, આત્માની સમજણ વિના, પરમાર્થની સમજણ વિના એ વ્રત તપ જપ બધું કરતો હતો. એટલે યમ નિયમની પહેલી ત્રણ ગાથા બધા સાધન કરતો હતો, કઠિનમાં કઠિન. હઠ યોગી પણ જ્યાં પાછા પડે એવા સાધન આ જીવે કર્યા છે. છતાં કહ્યું કે વહ સાધન બાર અનંત કિયો તદપી કશું હાથ. તો સાહેબ આના સિવાય બીજા કરવાના છે? સમ્યક દર્શન પ્રાપ્તિ માટે આ સિવાય બીજું કંઈ કરવાનું છે? તો કે ના, આ જ કરવાનું છે. પણ તું જે કરતો હતો એ તારા મિથ્યાત્વની પુષ્ટિ માટે કરતો હતો, એને પ્રબળ બનાવવા માટે કરતો હતો, એને પોષક થાય એમ કરતો હતો. તારું દર્શન ખોટું હતું પોતા વિશેનું, હું પણાનું, હવે આત્માની પ્રાપ્તિ માટે કરસ. હવે એનો ત્યાગ આવે છે તો વિરતીનો ભાવથી ત્યાગ છે. વિરતી છોડવા યોગ્ય, વિરક્તિ એમાં કોઈ આસક્તિ નહીં, પદાર્થ પ્રત્યેની આસક્તિ છૂટી તો સમજણ સાથે થાય તો એમાંથી સંકેત ઊભું થાય. તો ચારિત્ર તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વિના ચારિત્ર સમ્યક હોવું સંભવિત નથી. પણ આ ચારિત્ર જે છે એનો જો સમ્યક દર્શનના હેતુથી જો એની આરાધન કરવામાં આવે તો એ જ ચારિત્ર એને સંકેતનું કારણ થાય. એટલે ત્રણેય વસ્તુ પરસ્પર વિરોધી નથી. સંકલન કરવું પડશે, વિરોધી નથી. એક પણ ત્રણેય એક જ છે. એ ત્રણેય અવિરોધ પરિણામ શું લખ્યું છે ને, તે ત્રણેય અભેદ પરિણામ હતી જ્યારે વર્તે તે આત્મારૂપ. બસ એમાં કોઈ ભેદ પાડશો નહીં. તો નિશ્ચય રત્નત્રયની અંદર 214મી ગાથામાં શું કહે છે કે આ બધા નામ છે એ દ્વારા નિર્દેશ શેનો છે, આત્મા છે. એ દ્વારા દર્શન જ્ઞાન ચારિત્ર એક અવિરુદ્ધ શુદ્ધ એ દ્વારા એ શું પદાર્થ હોય તો પછી એ ગુણનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. દર્શન ગુણ, જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. તો એ આ ત્રણેય ગુણો ક્યાં છે? જ્યાં શુદ્ધાત્મા છે ત્યાં બધું છે. તો એ આત્માનું જ નામ છે. ગુણ અને ગુણી અભેદ થઈ ગયા, ગુણ અને ગુણી અભેદ થઈ ગયા. તો આત્મા એવા સર્વ આંશિક વિધાનો કે નામોથી પર છે. માત્ર તમે દર્શન કહો તો આત્મા નથી, માત્ર તમે જ્ઞાન કહો તો આત્મા નથી, માત્ર ચારિત્ર ગણો તો આત્મા નથી. એટલે બધાનું જે સંયુક્ત સ્વરૂપ જે છે એટલે આત્મા સમયસાર છે. સમસ્ત શાસ્ત્રોનો સાર છે. ક્યાંય કોઈ પણ પ્રકારની મુશ્કેલી સમજવામાં પ્રશ્ન હોય બહુ પાયાની વાત નહીં. તો હજુ કેટલી વાર આપણે વર્ષોના વર્ષો આમને આમ ભ્રાંતિ મચાઈ લાગે, જાણે જાણપણું વધે ને એમ સમજે કે આપણે બહુ આગળ વધે. જાણપણાથી આગળ નથી વધારતું, વિપરીતપણું કાઢવું પડે. અને વિપરીતપણું એટલે જે જાણપણું છે એ તત્વથી સમજવું પડે. એ કોક દી ન થાય. જો હેતુ જો બરોબર ન હોય તો કોઈ દી ન થાય.
હેતુ આત્માનો ટાર્ગેટ તો રહી
પણ ના ટાર્ગેટ નથી એ ત્યારે તો પછી તે વાત કીધી એને પ્રાપ્તિ માટેના સાધન થયા. એટલે યમ નિયમમાં સ્પષ્ટ કીધું. કેટલી વાર કર્યું? અનંતવાર. અનંતવાર કરવાથી પણ કોઈ પરિણામ નહીં આવે. કેમ કે લક્ષ આત્માના લક્ષ્ય સાધન કર્યા નથી. આત્માના લક્ષ્ય સાધન ન થાય એટલે પહેલી જ વાત, પહેલો જ પ્રશ્ન, હું કોણ છું? જેને આ પ્રશ્નથી પરમાર્થ શરૂ નથી થયો એ પરમાર્થની બધી જ એક્સરસાઇઝ જેટલી કરવી એટલે કરે. મારે મારી ઓળખાણ મેળવવાની છે અને તત્વથી. મારી ઓળખાણ તત્વથી. આજે આપણી પાસે આપણી ઓળખાણ છે કેવી છે? વ્યવહારથી. અને કેટલી બધી ઓળખાણ છે કે આપણી ઓળખાણ આપણને જેટલી છે એટલી બીજા કોઈને નથી. તો ઓળખાણ પૂરેપૂરી છે, છતાં એ ઓળખાણ વ્યવહારથી છે. શું સ્વરૂપ છે મારું? ખરું. ખરું સંબંધ સ્વરૂપ તો તાત્વિક છે. કેમ કે જે ઓળખાણ વ્યવહારથી છે એ વ્યવહારની ઓળખાણ આપણી આ પર્યાયની ઓળખાણ છે. આ અત્યારે જે પર્યાય જન્મથી ધારણ કરી છે એની, એ સિવાયની ઓળખાણ છે? આ પર્યાય પહેલાની, આ પર્યાય છૂટી જાય પછીની, એ કંઈ નથી. ખ્યાલ આવે છે કેટલું બધું આપણું જાણપણું કેટલું છીછરું છે, કેટલું અધૂરું છે, કેટલું ઊણું છે, કેટલું મિથ્યા છે. અને છતાં જીવને આ ભ્રાંતિને ભ્રમણા જિંદગીભર આ અભ્યાસ કરતો હોય તેમાં અમે ઘણું જાણીએ છીએ. અમે ઘણું જાણ, તારું જાણપણું તને નથી જાણ્યો અને તને જાણપણું આવી ગયું. એટલે હેતુ આપણો શું છે કે જૈન દર્શનમાં જ્યારે કહ્યું કે મારે સિદ્ધ થવું હોય તો કેવડી થવું જરૂરી છે. કેવડી થયા વિના
સિદ્ધ,
ભલે બધા આત્મા સિદ્ધ સમાન છે, કેવડી એટલે અરિયંત, અરિયંત થયા વિના, અર્યંત સશરીરી છે અને સિદ્ધ છે એ પણ એ અશરીરી પદ પ્રાપ્ત કરવા માટે અર્યંત પદ પ્રાપ્ત ન કરું એટલે કેવળ જ્ઞાનનું કેવડી પદ પ્રાપ્ત ન થાય તો કોઈ દી સિદ્ધ પદ એટલે મોક્ષરૂપ પદ પ્રાપ્ત થાય નહીં. જૈન દર્શને સ્પષ્ટ આપી દીધું કે સંકેતિ નહીં થાય ત્યાં સુધી કેવડી નહીં થઈ શકે. બહુ સમજવા જેવી વાત, બહુ સાચી, કે સંકેતિ નહીં થાય ત્યાં સુધી તો કેવડી કોઈ ખાડે નહીં થઈ શકે.
નીચેની અવસ્થા
અને આપણને હજી એ સંકેતિની અવસ્થા સમજાતી નથી. એ સંકેતિ એટલે આપણે સમજીએ છીએ કે જાણપણ એટલે માહિતી, દુનિયા પણ માહિતી અને માત્ર જાણકારી, પદાર્થનું બાહ્ય સ્વરૂપ, પદાર્થનું વ્યવહારિક સ્વરૂપ, આ કોઈ તારી સંકેતનું લક્ષણ નથી. હવે પરમાર્થમાં જીવ ગયો એટલે એને તત્વથી વસ્તુનું સ્વરૂપ વિચારવાનું રહે. જે જાણકારી જે રીતે મેળવે, સ્વાધ્યાયથી, સત્સંગથી, પોતાના વાંચનથી, અન્યત્ર કોઈ સમાગમથી, એને મેળવવાનું શું છે? શું સ્વરૂપ છે મારું? ખરું. ખરું એટલે જે સદાકાળ છે, જે ત્રિકાળ છે, જે કોઈ પર્યાયની અપેક્ષાએ નથી, નિરપેક્ષ મારું સ્વરૂપ, કોઈ પણ કાળમાં, કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ પરિસ્થિતિમાં મારું સ્વરૂપ આ છે. જન્મથી પણ રહિત મારું સ્વરૂપ છે. અત્યારે મારું સ્વરૂપ જન્મથી આધારિત થઈ ગયું, તરત જ મનુષ્ય પણ છે, એ તો જન્મથી છે, ગતિથી છે. હમણાં પલટાઈ જશે પર્યાય, ગતિ બદલાઈ જશે, યોની બદલાઈ જશે, દેહ બદલાઈ જશે, નામ બદલાઈ જશે, રૂપ બદલાઈ જશે, તારું સ્વરૂપ શું?
જેનું બદલાઈ ગયું છે તે
કોનું બદલાડો?
આત્મા
એ પકડવું જોઈએ, ત્યારે આત્મા સમજાય. અત્યારે આત્મા શબ્દથી પકડાઈ ગયો છે, કેમકે આપણે ડિક્શનરીમાં આત્મા બેસી ગયો, અને વિદેશમાં હજી આત્મા બેઠો નથી, તેને ડિક્શનરીમાં આત્મા છે ને, આપણને બેસી ગયો એટલે આત્મા. પણ આત્મા એટલે શું? તું શું સમજો આત્મા કહેતા? એક વસ્તુ, એક છે, અસ્તિત્વ છે, ભલે દેખાતું નથી, અદ્રશ્ય છે, અમૂર્ત છે, અરૂપી છે, છતાં એવું શ્રદ્ધાન થયું કે તત્વથી આ કોઈ એક વસ્તુ છે, સદાકાળ જેનું અસ્તિત્વ છે. પર્યાયો ગમે તેટલી બદલાય, અનંતી પર્યાય બદલાય, તો આ તો છે. ક્યારે ઉત્પન્ન થયું? તો કે અનાદિથી છે. ક્યારે જાશે? તો કે અવિનાશી છે.
ઈસે આત્મામાં અનંત શક્તિ છે, પણ કોઈ જીવ હોય એનામાં જો જાગૃત આત્મા હોય તો એ પ્રકટને દેખાય બીજા લોકોને, બાકી તો કેવી રીતે? આપણે બરોબર શ્રદ્ધાથી ભગવાનને કીધું એટલે માની લીધું કે અનંત શક્તિ છે, અનંત ગુણ છે, પણ જાગૃત આત્મા કેમ રૂપાળું દેવ હતા? તો એનામાં જાગૃત આત્મા હતો તો એની અનંત શક્તિ બતાવી શકતા હતા.
બરાબર. પ્રગટ
આત્મા છે એનામાં તો અનંત શક્તિ છે.
પ્રગટ, પ્રગટ આત્મા જે છે એ પ્રગટ આત્માની શક્તિ આપણે અનુભવી શકીએ. આપણા આત્માની શક્તિ આપણે જ અનુભવી નથી શકતા, તો બીજો કોણ અનુભવી શકે? આપણી પાસે આત્મત્વ શબ્દમાં છે, અનુભૂતિમાં. હવે આપણે આપણા આત્માના અસ્તિત્વનો અનુભવ કરી શકતા નથી, તો આપણા આત્માના અસ્તિત્વનો અનુભવ બીજો કોણ કરી શકે? પણ જ્ઞાની પુરુષનો આત્મા પ્રગટ છે, અને જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એ ગુણો, એનો પ્રગટ ગુણ છે, એનો જ્ઞાન ગુણ પ્રગટ છે, એનો ચૈતન્ય ગુણ પ્રગટ છે, એનો ઉપયોગ ગુણ પ્રગટ છે, એની ચેતના જીવંત છે. એટલે એના પ્રત્યેક ચેષ્ટામાં, એની પ્રત્યેક પર્યાયમાં, એના પ્રત્યેક વ્યવહારમાં, જ્ઞાની પુરુષના પ્રત્યેક વ્યવહારમાં સમયે સમયે આપણને આત્મા દેખાય છે કે આ એનું લક્ષણ. એ મોહ નથી, ત્યાં વિતરાગતા છે. તો એ લક્ષણ એ જ્ઞાનનું લક્ષણ છે, એ આત્મજ્ઞાન એનું છે, એને કારણે છે. તો આપણને તરત દેખાય કે ના, અહીંયા આત્મા પ્રગટ થયો. બીજું એટલે કે છે, આત્મા જ આ ત્રણેય ગુણરૂપ છે. જ્ઞાન દર્શન ચારિત્રનું સાધુએ આરાધન સદા કરવું. શું કામ કરવું? આત્મા જ આ ત્રણેય ગુણરૂપ છે. તારે આત્મા પામવો હશે તો એ ત્રણેયનો સરવાળો છે, એકરૂપ છે. હવે તું ત્રણેયનું આરાધન કર. કેમ કે જેની પાસે આત્મા નથી એણે આત્માનું અભેદ સ્વરૂપ જેને પકડાતું નથી એને કહે છે ભેદ સ્વરૂપથી પકડ અને એ અભેદમાં પલટાઈ જશે. એટલે દર્શનની આરાધના કરો, જ્ઞાનની આરાધના કરો અને ચારિત્રની આરાધના. આ ધર્મ એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના. આજે મારી પાસે ચારિત્ર નથી, હવે આત્મામાં બધું છે ને, હું આત્મા છું, પહેલા તું દર્શનની આરાધના કર અથવા જ્ઞાનની આરાધના કર. એ જ્ઞાનમાંથી જો ખરેખર દર્શન પ્રગટી જાય તો બધું જ્ઞાન જે વિપરીત હતું અત્યાર સુધી અનંતકાળથી એ બધું કેવું થઈ જાય, સવડું થઈ જાય. અને એ જો સવડું થાય તો ચારિત્રની આરાધના કર. તો જ્ઞાન દર્શન ને ચારિત્રની આરાધના કરતા એ બરોબર જ્ઞાન દર્શનથી કોઈ એનો મેળ તૂટે નહીં એવી આરાધના થાય તો શેની આરાધના થઈ? આત્માની. એટલે ત્રણમાંથી કોઈ પણ તત્વની આરાધના જીવ કરે એ કેની આરાધના કરે? તો આત્માને આરાધવો કેવી રીતે? બસ, એટલે આખો સંયમ માર્ગ એ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના છે. આખો ધર્મનો વ્યવહાર માર્ગ એ જ્ઞાન દર્શન ચારિત્ર. જોકે છે ત્રણેય એકરૂપ જ છે, પણ આ જીવ અજ્ઞાની છે, આ જીવ મિથ્યાત્વી છે, એની પાસે નથી દર્શન, નથી જ્ઞાન, નથી ચારિત્ર. હવે એની પાસે જે છે એની આરાધના કરવાની છે. તો જે સાધન સમજણ છે, સંનિપણું છે, તો તું આરાધના કર. એની આરાધનાની અંદર આ ત્રણેય ગુણ, આ ત્રણેય આત્મારૂપ છે, આ આત્માના જ ભાગ છે, એ દ્વારા આત્માની જ આરાધના થઈ રહી છે. પણ પૂર્ણતા થશે, એક ગુણ પકડાઈ જશે, દર્શન ગુણ બેઝિક, એક ગુણ પકડાઈ જશે, બે ગુણ એને અનુસરણ કરશે. અનંત કાળનું અનંત જ્ઞાન એ વિપર્ય હતું, પણ સમય માત્રમાં એ જ્ઞાન પલટાઈ જશે, જેવું સંકેત થયું એવું પલટાઈ જશે. અનંત કાળથી આવા ચારિત્રના અનેક પ્રયોગો કર્યા જીવે અને કઈ કલ્યાણ થયું નહીં, પણ જ્યારે સંકેત થયું ત્યારે એને એક નવકારસીના પછખાણની પણ આવશ્યકતા નહીં, અને કરશે, કદાચ બધે કરે, કરે જ આવા જીવો. અપમાદરૂપ કોઈ વાત કરી છે, પણ બધા કરે ત્યારે એનું એક એક જે પછખાણ છે એ સફળ છે. અને કેવી રીતે સફળ છે? કૃપાળુ દેવે પેલા મુનિને પ્રશ્નમાં શું કહ્યું? એને કહ્યું કે લખ્યું તો શું શાસ્ત્રમાં? જ્ઞાનીની ક્રિયા અફળ છે અને મિથ્યાત્મની ક્રિયા સફળ છે. એટલે આ કંઈક લખવામાં ભૂલ થઈ ગઈ લખે. એટલે દેવકર્ણજી જેવો શાસ્ત્રનો અભ્યાસી એને કૃપાળુ દેવને પૂછ્યું કે જુઓ તો સાહેબ, આ શાસ્ત્રમાં કંઈક લખવામાં ભૂલ થઈ ગઈ લાગે છે કોઈ મહાત્માની. તો કૃપાળુ દેવે વાંચીને શું કહ્યું? મુનિ જે છે એ બરોબર છે, પણ અહીંયા સફળ અને અફળ કઈ અપેક્ષા એ કીધા છે? ફળનું બેસવાપણું એટલે કર્મબંધ. જ્ઞાનીની ક્રિયા અફળ છે, જ્ઞાની જે જે ક્રિયા કરે છે હવે એમાં કોઈ કર્મબંધનું ફળ બેસતું નહીં, અને અજ્ઞાની જે જે ક્રિયા કરે છે એ કર્મબંધ વિના રહેતું નથી. આવી રીતે સમજણ પલટાઈ ગઈ. તો જેને સંકેત છે એના ચારિત્રમાં નાની એવી ક્રિયા છે, પુણ્યા શ્રાવકની એક જ સામાયિક છે, એની એક જ સામાયિક છે. કોઈ ભક્તિ સંકેત આવે પછી જે કંઈ થાય, થતું જ હોય એ જ કરતો હોય, પેલા એને એ જ કરવું જોઈએ તો જ સંકેત થાય. એ કરતા 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 જ્યારે અંદરથી બોધ આવે. જો સૌભાગભાઈએ આ વાત સરસ મૂકી છે કે 30-30 વર્ષથી અમે શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા, દેહને આત્મા જુદા છે એવી ચર્ચાઓ ખૂબ કરી, પણ સાહેબ અમને ક્યારેય અનુભવમાં આવતું નથી. પણ આત્મસિદ્ધિ જ્યારે અમારી આપની પાસે આપે મોકલી અને હવે અમે ગાતા ગયા, એના ભાવમાં ડૂબતા ગયા, તો અમે તો 100 ગાથા પૂરી કરી કે તો દેહને આત્મા બે ફાટ પર્વતની ફાટ જેવા જુદા.
કૃપાળુદેવ
મુંબઈમાં,
બરોબર, તો હવે સાહેબ તમે કયો દિશા શું છે? અમને 142 ગાથા મોઢે છે, પણ દેહને આત્મા બે ફાટ જેવા જુદા નથી થતા.
સંકેત ભાવ જે કઈ થાય છે એ ભાવથી, ચિંતનથી થાય છે. ચિનગારી પ્રગટે છે ને એ ચિંતનથી. ક્યારે કોની પ્રગટે છે એનો કોઈ સમય નિશ્ચિત હોતો નથી. એકદમ એકાએક કોઈ ઊંડા ધ્યાનમાં નિધિ ધ્યાસનમાં ઉતરો હોય અને તે સમયે એને પોતાના સ્વરૂપનો પ્રકાશ થાય. એ થાય ક્યારે? તો કે રોજની એની આ પ્રકારની અભ્યાસ છે. રોજનો એવો પોતો એકદમ એકાગ્ર થઈ અને આ ચિંતન કરે છે. આ ચિંતનની ધારામાંથી ક્યારેક ચિનગારી પ્રસ્ફુટિત થાય છે. એટલે આત્મસિદ્ધિની ગાથા વાંચીએ, પણ કોઈ વાર કોઈ ગાથા જો આપણને સ્પર્શી જાય, એ હજી આપણી વાત ઉપર ચાલે છે. સારું, પણ હવે થતા એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. કેટલા કેટલા દ્રષ્ટાંતો ઉદાહરણો શાસ્ત્રમાં આવે છે. કોઈ પૂજા કરતા કરતા એને ભાવ એવા ઉત્કૃષ્ટ ધારા પ્રગટે છે અને આત્મદર્શન થઈ જાય છે. કોઈને ક્રિયા કરતો હોય એમાં ઉત્કૃષ્ટ ભાવ પ્રગટે અને આત્મદર્શન થઈ જાય છે. આપણે ધર્મની જ ક્રિયાઓ કરવાની છે. ભલે આ ક્રિયાઓ અત્યારે ક્રિયા જ છે, સાધન સાધન જ છે, પણ એની સાથે કછું ઓર રહા ઉન, બસ એ સાધન કછું ઓર, કે જેમાં પોતે પોતાની આત્મ સ્વરૂપ પામવાની તીવ્ર ઝંખના, એને કારણે થઈને જો આત્માનો તલસાટ જાગે. કૃપાળુ દેવે 194 પત્રની અંદર એક શીર્ષક મૂક્યું છે કે જીવને માર્ગ ન મળવાનું કારણ શું. એના પહેલા એક વાક્ય મૂક્યું કે અનાદિકાળથી અનંતનું પરિભ્રમણ કરવા છતાં માર્ગ ન મળવાનું કારણ શું. અને પછી 195 વાક્યની જરા વધારે વ્યાખ્યા આપી કે એને માટે ઝૂરણા, તલસાટ, આવો સતત, એટલે એને કીધું છે ભ્રામ્મી વેદના. એ 214 પત્રમાં આવે છે. આજ તો એકે હાજર નથી. પત્રો કેવા વાળા નથી, સુલેખાબેન નથી, પુનિતાબેન અને બાકીના બેનો સમજે છે કે એ હોય એટલે આપણે કંઈ કરવાનું નહીં. એ રેખાબેન હા યાદ રાખતા જ. તો જેને લાગી છે તેને જ લાગી છે. અને આવી બ્રાહ્મી વેદના કોઈક જીવને કેવી લાગે છે કે નિષદિન નય નમે નિંદ ન આવે. હવે તો એને ક્યાંય, અને કૃપાળુ દેવે 133 પત્રમાં એ દશાનું વર્ણન કર્યું છે. રાત્રિ અને દિવસ પરમાર્થનું ચિંતન રહ્યા કરે છે. નથી ખાવું ગમતું, નથી ભૂખ્યા રહેવું ગમતું, નથી બોલવું ગમતું, નથી મૂંગા રહેવું ગમતું, નથી સૂવું ગમતું, નથી જાગવું ગમતું. બધું લખ્યું છે. કેટલી કેટલી પ્રક્રિયા લખી છે જીવનમાં આટલી રોજની, કે એકેયમાં કોઈ વાતે સુખ નથી. પરમાર્થનું ચિંતન છે. સ્વરૂપ જ્યાં સુધી ભાન ન આવે ત્યાં સુધી એને એક એક ક્રિયામાં ખાય છે. ભૂખ લાગે છે તો ખાય છે, પણ એને ગમતું નથી. એ નથી ખાવું તો ઉપવાસ કરે છે, પણ એ ઉપવાસ પણ ગમતો નથી. આવી ઝૂરણા, આવો તલસાટ અસલ ભક્તની અવસ્થા છે. આ વિરહની, વિરહ અગ્નિમાં જલવાથી જેનો વિરહ ચાલતો હોય એની પ્રાપ્તિ સાક્ષાત હરી, સાક્ષાત પ્રાપ્તિ કરાવે. જો આત્માનો વિરહ ચાલે તો આત્માની પ્રાપ્તિ થાય. તને વિરહ ચાલે છે ધનનો, ધંધાનો, હા બે ચાલે, મને ખબર છે ને, ચાલ ચાલે છે. જીભની ભાષા છે બધી. ઘી વાળી 216 ની અંદર કહે છે, જ્ઞાન દર્શન ચારિત્રથી તૃપ્ત એવો આત્મા કઈ જ નથી, કઈ ગ્રહણ નથી કરતો, તેમ કઈ ત્યાગ નથી કરતો. કૃપાળુ દેવ કહ્યું કે એ આત્મા પ્રાપ્ત થાય તો નહીં લેવે કો કુછ ઓર, દેવે કે કુછ ઓર, કાંઈ બચ્યું નથી. હવે શું કરે, અમારે કરવું શું? કે અમે એવો કૃતકૃત્યતા, એવો અમારા આત્માનો શબ્દ મૂક્યો છે કે કૃતકૃત્યતા છે, એટલે એને શબ્દ પ્રયોગ માંગ્યો છે કામ પૂર્ણ, કામ કડાકૂટમાંથી છૂટા થયા છે. જો આ જ્ઞાન દર્શન ચારિત્ર જ્યારે એક થઈ જાય છે ત્યારે પોતે જીવંત છે, એને શરીર છે, એને ક્રિયા છે, એના અવયવ છે. હવે કહે છે કઈ લેવા દેવાનું કઈ રહ્યું નહીં, એ ગ્રહણ પણ કરતો નથી અને ત્યાગ
કરે
વહી જાય છે. એ શુદ્ધ દ્રષ્ટિએ આજ મોક્ષ માર્ગ. એ બનારસ દાસજીએ સમયસારના નાટકની અંદર કાવ્યમાં આ દોહરો મૂક્યો. કૃપાળુ દેવે એ દોહરો સૌભાગભાઈને લખીને મોકલો કે બોલો તમને આનો આવી અદ્ભુત દશાનો અર્થ જેમ સમજાય તેમ લખજો. અને એમાં પછી એને 360ના પત્રની અંદર પૂર્ણ કામ પણ સમજાય, કૃતકૃત્ય પણ છે. અને કૃતકૃત્યતા આવે, અહો અમારું એવું આશ્ચર્ય સ્વરૂપ, ધન્યરૂપ તે અમે કૃતકૃત્યરૂપ કૃતાર્થ થયા છીએ, હવે અમારે તો કાંઈ રહ્યું નથી. એ આ આ મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગનું સ્વરૂપ આ. એટલે પછી ત્યારે તારો શબ્દ છે ને કે ધંધાનું રહે છે એ ખીચડીને એ રહી જાય, એ નીકળી જાય, એ વહી જાય, વિકલ્પ જ રહ્યો છે. એટલે ઊંચી નથી, આ સ્વાભાવિક
થાકી જાય છે, કઈ મળે નહીં એટલે થાકી જાય છે. અમે જો પ્રયત્ન ઘણો કરી, ધ્યાનનો પ્રયત્ન કરી, આ વાંચવાનો પ્રયત્ન કરી, હવે કલાક દોઢ કલાક કરી પછી થાકી જાય, પછી હવે કરવું હું?
ઇન્દ્રિયોના વેપાર આખા દિવસ ના હોય, હાલને ખરેખર આપણે જોતા નથી. આત્માની દ્રષ્ટિએ અલગ થઈને આપણે જોઈએ, આપણે ઇન્દ્રિયોના વેપાર આખા દિવસમાં કર્યા, ઉપયોગમાં જઈ જઈ લીધા હોય, એ ખરેખર જાગૃતિથી જોયા નથી.
એ જોઈ તો છે ત્યારે જ વેપાર કરી છે.
વસ્તુ મળે છે એ લક્ષ જ ખોટું છે. મળે ક્યાંથી? વસ્તુ મળે, જ્ઞાની કહે છે કે કોઈ પણ ધર્મની ક્રિયા કરો એમાં તમને પ્રાપ્તિ થાય. શેની થાય? શાંતિ. કશું જ નહીં કરો તમે, એક સાચી પ્રાર્થના, સાચો મંત્ર જાપ, એક સાચી પ્રભુની સ્તુતિ કરી હોય તો તમને ધર્મ ક્રિયાનું ફળ શાંતિ છે, જે શાંતિ જગતનો કોઈ પદાર્થ તમને ન આપી શકે. કોઈ ગમે તેવી ભેટ આપે તો શાંતિ નહીં મળે. જે શાંતિ જીવને પોતાની અંતર્મુખ સાધનાની અંદર, ભલે થોડો સમય થયો, 10 મિનિટ, અડધો કલાક, પણ શુદ્ધ ભાવથી, ત્યારે એ સમયે એને એક જે શાંતિ મળે છે, તૃપ્તિ મળે છે, સંતોષ. આમાં શબ્દ પડ્યો છે જ્ઞાન દર્શન ચારિત્રથી તૃપ્ત એવો આત્મા, એને હવે કંઈ ગ્રહણ ત્યાગ રહેતું નથી. આપણને આવી શાંતિ પણ નથી મળતી જે બિગિનિંગ છે, બિગિનિંગ છે, સર્વ પહેલું જ ફળ એનું શાંતિનું છે. કે આપણે આ સંસાર આખો બળબડતો છે એમાં શાંતિ ક્યાંથી મળશે? તો પ્રભુના વચનથી. આપણે કે એવી મારા રાજની વાણી, સંસાર તો આગ વડક સળગતો છે ને, સળગતો સંસાર છે. તો જીવનમાં જ્યારે આગ લાગે ને અંગે ઉઠે અંગાર, ત્યારે છાંટે શીતળ પાણી, એવી મારા જ્ઞાની પુરુષના વચન, સત્પુરુષના વચન. તો કે ત્યારે તને આવી સંસારની કાળ ઝાડની અંદર પણ શાંતિ આપે. એ વચનો જ્યારે આપણે આવું અંતર્મુખ થઈને વિચાર્યા હોય અને ઇન્દ્રિયોના વ્યાપારને બંધ કર્યો હોય, સામાયિક ક્યારે થાય? કયો પેલા પછખાણ ક્યુ લેવું
જોઈએ?
સાવજમ જોગમ પચખામી, એટલે સાવજમ જોગમ એટલે સર્વ પ્રકારના પાપ વ્યાપારથી અટકીને વિરામ પામીને, હે પ્રભુ હું બે ઘડી આપની આજ્ઞાએ સામાયિક કરું છું. પણ એ આપણે બાહ્ય વેપારનો ત્યાગ કરવો જોઈએ કે નહીં?
કરવો
એ નથી કરતા. દર્શન ક્યારે કરાય પરમાત્માના? દેરાસરમાં જઈએ ત્યારે નિસી બોલી, નિસી કહેતા શું કહેવાનું છે, એની અંદર શું અર્થ છે? મન વચન કાયાના યોગના તમામ વેપાર અહીંયા મૂકી દઉં છું. અને હવે પરમાત્મા પાસે મન વચન કાયાથી નથી જતો, જેવો તું છું એવા એવો છે, અશુદ્ધ છું, ભાવથી અશુદ્ધ છું. પણ આ વેપાર જે છે આ પર્યાયના, એની સાથેનો કોઈ સંબંધ નથી. અને એમાં મળી ગયા, ઓ તમે આવ્યા છો દર્શન કરવા, ઘણા વખત તમને જોયા નહોતા, તારે એને જોવા હતા કે ભગવાનને જોવા? એવી મુશ્કેલી આપણી છે કે આપણે હજુ નિવૃત્ત થઈ શકતા નથી. આગળ, આત્મામાં લીન, આત્મામાં પરમ સમ્યક દ્રષ્ટિ છે, આત્માને જાણે છે અને સ્થિર વર્તે છે. સમ્યક જ્ઞાન અને આત્મા એ જ સમ્યક ચરણ. આ લીનતા છે, સ્થિરતા છે, સ્વરૂપસ્થ છે. કેમ? એ પરમ સમ્યક દ્રષ્ટિ છે જે આત્મામાં લીન છે. આત્મા સિવાય એની ક્યાંય બીજે લીનતા નથી. આત્મામાં લીન છે. મનના જે સ્વરૂપ કીધા છે એમાં પેલું વિક્ષેપ, પછી યાતાયાત, પછી સંલિષ્ટ અને છેલ્લું સંલીન. યાતાયાત એટલે મન આવે છે ને જાય છે, વિક્ષિપ્ત, વિક્ષેપ થાય છે. બેઠું હોય તો પાછું કંઈક ને કંઈક બહારનું નિમિત્ત મળે તો મન ઉઠી જાય છે. સંલિષ્ટ, કાંઈ ઠેકાણું નહીં, ચોલટું જ્યાં ચોટે, સારામાં ને ખરાબમાં. અને છેલ્લી કહે છે સંલીન, સંલીન મન છે. એવું લીન થયું છે કે એને હવે કોઈ વિક્ષેપ એને એમાં પોતાના ધ્યાનમાંથી ડગાવી શકે નહીં. એ પરમ સમ્યક દ્રષ્ટિ છે, એને અનુભૂતિ પાકે પાકી છે. અને છેલ્લી કહે છે મારો આત્મા જ જ્ઞાન છે, એ જ દર્શન છે, એ જ ચારિત્ર છે, આત્મા જ પછકાણ છે, આત્મા જ સ્વયં છે ને આત્મા જ જે કંઈ કહો તે છે. કેમ કે જે કંઈ કરવું છે તે આત્માને લક્ષ્ય કરે, તો જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરવા માટે જે કરું છું એ આ બધા સાધન એ આત્મા માટે છે. તો સાધ્ય અને સાધનમાં હવે ભેદ મટી ગયો. સાધન ગમે તે હોય, જો આને કાંઈ સાધન ગમે તે હોય, મારી નૌકારવાળી એ મારો આત્મા છે ને મારો ભગવાન છે. કોઈ કે જરૂર નથી નૌકારવાળી, બીજું સાધન લેવું જોઈએ તારે તપ લેવું. મારું તપ એ મારો ભગવાન છે, મારી સામાયિક મારો ભગવાન છે, મારી પૂજા એ મારા પરમાત્મા છે. ખ્યાલ આવે છે? એક એક આરાધના એ આત્મ સ્વરૂપની આરાધના હોવાને કારણે સાધન અને સાધ્યમાં કોઈ ભેદ નથી. એટલે પ્રતિપત્તિ એટલે શું? તો કે સાધક, સાધન અને સાધ્ય એ ત્રણેય એકરૂપ થાય. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણેય એકરૂપ. એ સમાપત્તિ આવી. સમાપત્તિ એટલે એકતા. એમ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એની સમાપત્તિ શું? આત્મા. Okay.